as much.
Namo Arihantanam, Namo Siddhanam, Namo Ayariyanam, Namo Vajjayanam, Namo Loe Savasahunam, Tina Bhuvaname Sar, Vitarag Vijnanata, Shiva Swarupa Shivakar, Namahu Triyoga Samharike.
આપણે પારલા પાઠશાળાના અંતર્ગત છ ડાળાનો સ્વાધ્યાય કરીએ છીએ, એમાં અત્યારે આપણી ત્રીજી ડાળ ચાલુ છે. આપણે ત્રીજી ડાળમાં અત્યારના ચોથી ગાથા ચાલુ છે. આના ઉપર પાંચ છ ક્લાસ લગભગ થઈ ગયા છે. થોડું વચમાં ઇરેગ્યુલર આપણું થઈ ગયું હતું, આપણે ફરીથી એને પાછું રેગ્યુલરાઇઝ કરવાની કોશિશ કરીએ છીએ. બધા થોડા આગળ આવી જાઓ, અહીંયા ઘણી જગા છે અને આજે પાછળ થોડી ઓછી છે. એથી સૌથી પહેલા આપણે ફરી થોડું રિવિઝન કરી લઈએ. પહેલી ડાળમાં શેની વાત આવી છે? મેં ચાર ગતિમાં જેવા દુઃખો ભોગવ્યા છે એવા દુઃખોની વાત આવી છે, બરાબર. સેકન્ડ ડાળમાં શેની વાત આવી છે? હા, એ દુઃખોનું શું કારણ છે એ વાત આવી. તો શું કારણ છે કીધું? હા, એની પણ પહેલા મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. એમાં કઈ બે ટાઈપ કરી? ગ્રહિત અને અગ્રહિત. તો એમાં સાત તત્વની ભૂલ કેની અંદર આવે? અગ્રહિત, કેમ કે અનાદિકાળથી ભૂલો ચાલુ છે, બરાબર. અને ગ્રહિત મિથ્યાત્વમાં કઈ ભૂલો આવે છે? હા, કુદેવ, કુગુરુ અને કુધર્મની અને કુશાસ્ત્ર આદિની. આ બધી આપણી અનાદિકાળની ભૂલો ચાલુ છે. તો હવે થર્ડ ડાલમાં શું આવે છે? હા, એનો સાચો પુરુષાર્થ શું છે? અત્યાર સુધી જે મિસ્ટેક કરી હતી એને કેવી રીતના રિઝોલ્વ કરવી? સાચો ઉપાય શું છે એની વાત આવે છે, બરાબર. તો અત્યાર સુધી આપણે ત્રણ ચાર ગાથામાં શું જોયું, કોઈને ખ્યાલ છે? હા, પહેલા નહીં ની બારામાં વાત કરી પહેલી જ ગાથામાં. વેરી ગુડ. કેટલા નહીં છે? હા, બે નહીં ની વાત આપણે કરી. કયા બે નહીં? નિશ્ચય નહીં અને વ્યવહાર. નિશ્ચય નહીં નો શું મતલબ છે? હા, વસ્તુ જેવી છે એઝ ઇટ ઇઝ એને વાત કરવી એને કહેવાય નિશ્ચય નહીં. અને વ્યવહાર નહીં નો શું છે? હા, વેરી ગુડ. કે જે વસ્તુ નું ડાયરેક્ટ રીઝન તો નથી, પણ જ્યારે એ પર્ટિક્યુલર વસ્તુ હોય ત્યારે એની સાથે સાથે જે બીજી અલોંગ વિથ જે વસ્તુઓ હોય છે એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે, બરાબર. તો નિશ્ચય નહીં ને વ્યવહાર નહીંની વાત કઈ ટોપિકના કયા કોન્ટેક્સ્ટમાં વાત કરી? ત્રીજી ઢાળનો ટોપિક શું છે આપણો? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, કરેક્ટ. તેમાં નિશ્ચય વ્યવહાર ક્યાં આવ્યા? હા, જો પહેલી ગાથામાં વાત શું આવી કે જીવે જો આવી અનાદિકાળથી ભૂલો કરી છે જેવું સેકન્ડ ઢાળમાં કીધું, તો સાચો ઉપાય કરવા માટે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ ઉપાય છે. ત્રણ અલગ અલગ નથી, એક જ છે, પણ ત્રણ રૂપે કહેવામાં આવે છે. હવે એનું ડિસ્ક્રિપ્શન અથવા એનું એક્સપ્લેનેશન બે અલગ અલગ રીતે કહેવામાં આવે છે. એક તો નિશ્ચય ને, એટલે કે જેવું છે એવું ડાયરેક્ટલી કહી દેવું, અને બીજું છે વ્યવહાર ને, કે થોડું 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 સમજાવીને અલગ અલગ રીતે સમજાવવું એને કહેવાય વ્યવહાર, બરાબર. ઓકે, તો હવે સેકન્ડ ગાથામાં શું વાત કરી? સેકન્ડ ગાથામાં શેની વાત કરી? જોઈને કેવો, વાંધો નહીં. પેજ 58 સેકન્ડ ગાથા. મારામાં 58 છે, તમારામાં થોડું સેકન્ડ જુઓ. આ જસ્ટ મૂવ અરાઉન્ડ, આગળ પાછળ થોડું હશે. હા, એમાં એક, ઓકે, હું આમાં જોઈને તમને કહું. હા, પેજ 56 છે હિન્દી બુકમાં. હિન્દી બુકમાં 56, ગુજરાતીમાં 58. તો શું કહ્યું છે સેકન્ડ ગાથામાં? હા, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું સ્વરૂપ કહ્યું છે. ઓકે, ફરીથી થોડું કન્ટેક્સ્ટ જોઈ લો. પહેલી ઢાળમાં કીધું કે જીવે અનાદિકાળથી બહુ ભૂલો કરી છે અને બહુ દુઃખો ભોગ્યા. સેકન્ડ ઢાળમાં કીધું કે કયા 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 ભૂલો કરી છે. હવે થર્ડ ઢાળમાં કીધું કે સોલ્વ કરવાનો ઉપાય છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, રાઈટ? અને નિશ્ચય એટલે કે જેવું છે એવું, કરેક્ટ આન્સર. તો કરેક્ટ આન્સર શું છે? જે સેકન્ડ ઢાળમાં આન્સર આપેલો છે. સો આ જે સેકન્ડ થર્ડ ઢાળની સેકન્ડ ગાથા જે છે, દેટ ઇઝ ધ કરેક્ટ, એકદમ ટુ ધ પોઈન્ટ આન્સર કે આપણે કરવાનું શું. તો પોતાના આત્માને પરદ્રવ્યથી ભિન્ન જાણવું, એનું નામ છે સમ્યક જ્ઞાન. એવું જ માનવું, એનું નામ છે સમ્યક દર્શન. અને એવું જાણીને અને માનીને એમાં સ્થિર થઈ જવું, એનું નામ છે સમ્યક ચારિત્ર. આ તો છે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો ઉપાય, એકદમ ટુ ધ પોઈન્ટ આન્સર, રાઈટ? હવે ખાલી આટલું કહેવાથી કંઈ સમજાતું નથી કે કરવાનું શું પણ આમાં, બરાબર? એટલે એને એક્સપ્લેન કરવા માટે વ્યવહારથી બધું અલગ અલગ કહે છે. તો અલગ અલગ શું કહે છે વ્યવહારથી? જો એનો આપણે થર્ડ ગાથાથી આગળ બધું ડિસ્ક્રિપ્શન આવશે, બરાબર? તેમાં વ્યવહાર, સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર સૌથી પહેલા સમજાવવા માટે સાત તત્વ સમજાવે છે. આપણે સેકન્ડ ઢાલમાં સાત તત્વની ભૂલ જોઈ હતી ને, હવે થર્ડ ઢાલમાં એ સાત તત્વનું સાચું સ્વરૂપ કેવું હોય એવું એક એક કરીને એક્સપ્લેન કરે છે, બરાબર? તેમાં સાત તત્વ કયા છે, કોઈને નામ આવડે છે? વેરી ગુડ. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોહ. મેં ખાલી ફર્સ્ટ લેટર લખ્યા છે તમે. ઓકે, હવે આપણે થર્ડ ગાથાથી લઈને અથવા ફોર્થથી લઈને જીવનું સ્વરૂપ શરૂ કરે છે, બરાબર? ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ, એટલું તો જીવનું સ્વરૂપ કહે છે. પછી સેવન્થમાં અજીવનું સ્વરૂપ કહે છે. એના પછી એઇથ, નાઇન્થ અને આગળ પછી બાકી બધાનું કહે છે. બટ વન બાય વન બધાનું આવે છે, રાઈટ? આઈ વોન્ટેડ ટુ જસ્ટ ગીવ યુ ધીસ કોન્ટેક્સ્ટ કે આપણે અત્યારે શું વાત કરીએ છીએ, સો તમને બિગર પિક્ચર એકવાર ખ્યાલ આવે. બધાને ગુજરાતી સમજાય છે? સમજાય છે ને? ઓકે, તો આપણે અત્યારના સાત તત્વની અંદર જીવ તત્વની વાત કરીએ છીએ, ગાથા ચાર, પાંચ અને છ. ક્લિયર? ઓકે, આને ઇરેઝ કરું. હવે બિફોર આઈ ગેટ ઇન ટુ ધેટ, આજે થોડુંક વધારે તમને કોન્ટેક્સ્ટ મારે સમજાવવું છે. કેમ કે આમાં ચાર, પાંચ અને છ ગાથામાં જીવના ત્રણ ભેદ કર્યા છે. કયા ત્રણ ભેદ કર્યા છે? જો યુ કેન સી ધ પિક્ચર ઓન પેજ 62, અને હિન્દીમાં હશે પેજ 60, અને પરમાત્મા. વેરી ગુડ. તો જીવ જે છે, જીવના ત્રણ ભેદ કર્યા છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. હવે આ ત્રણ ભેદ કયા બેઝિસ ઉપર કર્યા છે એ સમજવું પણ જરૂરી છે ને? જરૂરી છે કે નહીં? તો એ બેઝિસ આપણે સમજવાના છે આજે. ઓકે, હજી એક વસ્તુ રહી ગઈ, અંતરાત્માના પણ ત્રણ ભેદ કર્યા છે. કયા ત્રણ? જગન્ય, મધ્યમ અને ઉત્તમ. આપણે આને વન બાય વન જોશું, પણ કીપ ધીસ થોટ ઇન યોર માઇન્ડ. હું ટોપિકથી થોડો ડાયગ્રેસ થાઉં છું, આનું બેઝિસ સમજાવીને હું આ ટોપિક ઉપર પાછો આવીશ, બરાબર? ઓકે, જો હવે આપણે શરૂઆતમાં દ્રવ્ય ગુણ પર્યાય ભણ્યા હતા, બધાને યાદ છે, રાઈટ? તો અહીંયા હું ત્રણ બકેટ્સ બનાવું છું, દ્રવ્ય, ગુણ અને પર્યાય, રાઈટ? અને આપણે જીવ તત્વની કોન્ટેક્સ્ટમાં લઈએ છીએ ને, એટલે અહીંયા હું જીવ લખું છું, જીવ, રાઈટ? હવે જીવમાં દ્રવ્ય કણ કયું છે? આ જીવ પોતે, હું જીવ છું એ ને, એટલે અહીંયા હું જી લખું છું. હવે એમાં ગુણો કયા છે જીવ દ્રવ્યમાં? હા, જ્ઞાન, ચારિત્ર, સુખ આદિ. આપણે એમાં ત્રણ મેઇન ગુણો લઈએ છીએ. કયા ત્રણ લઈએ છીએ? શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, દર્શન ને હમણાં નથી લેતા, ઇટ ઇઝ કન્સિડર્ડ એમાં જ્ઞાનમાં જ બરાબર. અને પર્યાય, તો પર્યાયમાં શું છે? શ્રદ્ધા ગુણની બે પર્યાય પોસિબલ છે. કઈ બે? હા, વેરી ગુડ. મિથ્યા દર્શન અને સમ્યક દર્શન. ઇન જનરલ મિથ્યા અને સમ્યક, મિથ્યા અને સમ્યક. જ્ઞાનમાં પણ બે પોસિબલ છે, મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાન. સિમિલરલી ચારિત્રમાં પણ અત્યારના બે જ રાખીએ છીએ, મિથ્યા ચારિત્ર, સમ્યક ચારિત્ર. આટલું તો ક્લિયર છે. પહેલા તમને એ સમજાય છે કે આ દ્રવ્ય ગુણ પર્યાયનો મતલબ શું છે? દ્રવ્ય એટલે સબસ્ટન્સ પોતે. જેવી રીતના ચોક છે, એ ચોકમાં જે એટમ્સ મોલેક્યુલ્સ છે કે નહીં, એક એક એટમ્સ મોલેક્યુલ્સ છે ને, તો એના ઇન્ડિવિજ્યુઅલ એ પરમાણુઓ એનું દ્રવ્ય છે. સમજાય છે? પછી એમાં કંઈક કંઈક ગુણો છે. એ ગુણો શું છે? એ દ્રવ્યની ઇટર્નલ પ્રોપર્ટીઝ, જે આપણે કહીએ ને, આપણે સાયન્સમાં પ્રોપર્ટીઝ જે કહીએ ને, દેટ ઇઝ ગુણો. પણ કેવી પ્રોપર્ટીઝ? કે એમાં સેન્સ ઓફ ટચ, સેન્સ ઓફ સ્મેલ, એક એવી એબિલિટી હોવી કે એમાં કંઈ સ્પર્શ ગુણ હોવો, બરાબર. હવે કઈ જાતનું સ્પર્શ છે, કેવો કલર છે, ધોઝ આર ઓલ પર્યાય. આટલું ક્લિયર છે? સેમ વસ્તુ જીવમાં અપ્લાય કરો. મારામાં આ હું, ધીસ ઇઝ મી, મારામાં આ બધી ક્વોલિટીઝ છે. એ ક્વોલિટીઝનું અત્યારના એટ પ્રેઝન્ટ કાં તો સમ્યક કાં મિથ્યા રૂપે પરિણમન થાય છે, બરાબર. હવે આપણને શું કીધું સેકન્ડ હાલમાં? કે અનાધિકાળથી જીવે મિસ્ટેક શું કરી છે? કે આ બધું મિથ્યા મિથ્યામાં ચાલે છે. અને ચેન્જ ખાલી કેટલું કરવાનું છે? કે બધાને ખાલી સમ્યકમાં આવવાનું છે. આટલું ક્લિયર? ઓકે, હવે આના હું ફર્ધર ડિટેલ્સમાં જાઉં છું. મારે તમને ગુણસ્થાન સમજાવવા છે, એના માટે થઈને હું આ બધું કરું છું, રાઈટ. તો હવે અહીંયા આ મેં ગુણોનું લેવલ બનાવી દીધું. હવે જીવની જ વાત છે, એટલે દ્રવ્યનું લેવલ બનાવતો નથી, બધું દ્રવ્યની અંદર છે એમ સમજજો. ગુણમાં આપણે શ્રદ્ધા લીધું, જ્ઞાન લીધું, એકચ્યુઅલી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, અને હવે હું એક નવો ગુણ ઇન્ટ્રોડ્યુસ કરું છું, વિચ ઇઝ કોલ્ડ યોગ. યોગ નામ સાંભળ્યું છે? આ યોગ નું ફંક્શન શું છે કોઈને ખબર છે? અચ્છા, બધાના ફંક્શન પહેલેથી જોયું. શ્રદ્ધા ગુણ નું ફંક્શન શું છે? બિલીવ, વેરી ગુડ. માનવું, હું જીવ છું, અથવા હું સોમિલ છું, અથવા હું હ્યુમન છું, હું મેલ છું, આ બધી માન્યતા ક્યાંથી આવે છે? એ શ્રદ્ધા ગુણનું ફંક્શન છે. જ્ઞાન ગુણનું ફંક્શન શું છે? જાણવું, ઇન જનરલ જે આપણે બધું જાણીએ છીએ એ. ચારિત્ર ગુણનું ફંક્શન શું છે? હા, જે એ થોડુંક વધારે ફાઇનર છે, યુ હેવ ટુ થિંક અને થોડું એને ફીલ કરવું પડશે. કે આપણે આપણા થોટ પ્રોસેસમાં વિચાર કરીએ તો આપણા થોટ સ્ટેઝ ઓન અ ટોપિક ફોર સમ ટાઈમ અને ધેન ઇટ ડાયવર્સિસ ઇન ટુ સમથિંગ એલ્સ, રાઈટ. તો એ એટલા ટાઈમ માટે જે સ્થિરતા એમાં થઈ, એ ચારિત્ર ગુણનું ફંક્શન છે. પણ એ ખાલી સ્થિરતા થતી નથી. પ્રોબ્લેમ શું છે? કે આપણે બધી જ બહારની વસ્તુમાં લાઇકિંગ ને ડિસલાઇકિંગની ફિલિંગ રાખી છે, બરાબર. આ મારું છે, આ મારા માટે ગુડ છે, ને આ મારું નથી, ધીસ ઇઝ બેડ ફોર મી. તો એ સ્થિરતાની સાથે એની અંદર રાગ દ્વેષ બે પરિણામ થાય છે. રાગ એટલે કે મને આ ગમે છે, મને ધીસ ઇઝ ગુડ ફોર મી. દ્વેષ એટલે ગુસ્સો આવે છે, હટી જાઓ મારી સામેથી. યુ કેન ફીલ ધોઝ ઇમોશન્સ. એ ઇમોશન્સ વસ્તુ એ ચારિત્ર ગુણની પર્યાય છે. સમજાયું? આટલું ક્લિયર છે? ઓકે, હવે કમિંગ ઓન ટુ યોગ. આ યોગ એક એવી વસ્તુ છે ને, એને આપણે ફીલ નથી કરી શકતા. સો આઈ કાન્ટ એક્સપ્લેન યુ ટુ ફીલ યોર સેલ્ફ. તમારે ખાલી યુ વિલ હેવ ટુ ટેક ઇટ ફોર ધ વર્ડ ઓફ ઇટ. એવું છે, જીવ દરેક આત્મા એનું અંદર વાઇબ્રેશન ચાલુ છે, બહુ માઇનર છે, સો યુ કાન્ટ ફીલ ઇટ. એ વાઇબ્રેશન જે છે એને કહેવાય છે દ્રવ્ય યોગ. અને એ જે વાઇબ્રેશન છે એને કારણે જીવમાં જે કર્મ પરમાણુ છે, ફિઝિકલ એન્ટિટી, પુદ્ગલ, એને અટ્રેક્ટ કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, દેટ ઇઝ કોલ્ડ ભાવ યોગ. આનાથી વધારે ડિટેલમાં આપણે જવું નથી યોગમાં. આટલું સમજાય છે કે જીવનું એટલે દરેક આત્માનું વાઇબ્રેશન થાય છે, વિચ ઇઝ કોલ્ડ દ્રવ્ય યોગ, અને એ વાઇબ્રેશનને કારણે એમાં કર્મને અટ્રેક્ટ કરવાની શક્તિ હોવી એને કહેવાય ભાવ યોગ. આટલું ક્લિયર છે? ઓકે, એટલે મેં યોગને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. હા, એટલે રાગદ્વેષને કારણે યોગ નથી, કર્મ જે આવે છે એમાં જે સ્થિતિને અનુભવ, એટલે કર્મ બંધાય છે તો કેટલા ટાઈમ સુધી બંધાશે, કેવા ફ્રૂટ્સ આપશે, એ રાગદ્વેષનું કામ છે. યોગનું કામ એ છે કે કેટલા કર્મ આવે છે, ક્વોન્ટિટી. વધારે વાઇબ્રેશન વધારે કર્મ, ઓછા વાઇબ્રેશન ઓછું કર્મ. આટલું સિમ્પલ વિચાર કરો. ના, યોગ ને ભાવને કઈ લાગે વળગે નહીં. ભાવ એ ચારિત્ર ગુણની પર્યાય છે, યોગ અલગ વસ્તુ છે. હા, એ ત્રણ ભાગ પાડીએ છે, મારે એમાં જવું નથી અત્યારે. એ જ, કેમ કે એ કરવાથી શું કન્ફ્યુઝન થઈ જશે. એકચ્યુઅલી છે ને, મન વચન કાયાના નિમિત્તે આત્મામાં થતું સ્પંદન એને કહેવાય. ચાલો, આટલું સમજાયું. આ ચાર ગુણો સમજાઈ ગયા કે દરેક જીવના એક પ્રોપર્ટીઝની શું ફંક્શન છે, રાઈટ? હવે હું અહીંયા આ ગુણ ઇઝ ધીસ સાઈડ, હા, એટલું ધ્યાન રાખજો. હવે આઈ એમ ગોઈંગ ટુ મેક વન અનધર એક્સિસ. હા, અહીંયા હું જીવની ક્વોલિટીઝ એના લેવલ્સને લખું છું. સો દેર આર 14 લેવલ્સ જેને કહેવાય છે ગુણસ્થાન. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ફરીથી, આ જે 14 લેવલ્સ છે શું છે, એને ગુણસ્થાન કહેવાય છે. હવે ગુણસ્થાન શું છે આપણે સમજીએ છીએ, એ આપણે સમજીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટ હોય ક્લાસમાં, એ બહુ ડમ્બ હોય, અને કોઈ હોય વધારે ઇન્ટેલિજન્ટ હોય, તો એ લોકો જ્યારે એક્ઝામ આપે તો બધાને અલગ અલગ માર્ક્સ આવે, તો એના ઉપર રેન્કિંગ થાય છે કે નહીં? તો રેન્કિંગ થવાનું એની પાછળનું લોજિક શું છે, કે કોને કેટલા માર્ક્સ આવ્યા, બરાબર? જેને હાઈએસ્ટ માર્ક્સ, દેટ ઇઝ એ ફર્સ્ટ રેન્ક. જેને લોએસ્ટ માર્ક, હી ઇઝ અ લાસ્ટ રેન્કર, બરાબર? કરેક્ટ. ઇન અ વે આ રેન્કિંગ શું ઇન્ડિકેટ કરે છે, કે કોણ કેટલું શાર્પ છે. તો ધ શાર્પેસ્ટ ગાય ઇઝ ફર્સ્ટ રેન્કર, અને ધ ડમ્બેસ્ટ ગાય ઇઝ અ લાસ્ટ રેન્કર, બરાબર? આટલું ક્લિયર. એવી જ રીતે આપણે આ જીવોમાં જે કેટેગરી પાડી, એ જીવના આ શ્રદ્ધા અને આ ચારિત્ર, એ બે મળીને છે ને, ઓકે, દેટ વિલ ગેટ વેરી કન્ફ્યુઝન. આ જે રેન્કિંગ છે, દેટ ઇઝ જીવના શ્રદ્ધા, ચારિત્ર અને યોગ, આ ત્રણ ગુણોના લેવલ્સ પર અલગ અલગ જીવની કેટેગરી બનાવી છે, એને ગુણસ્થાન કહેવાય છે. એ કેવી રીતના પડી છે આપણે અત્યારના સમજીએ છીએ, પણ આ ગુણસ્થાન એક શબ્દ કાનમાં પડે છે તો સમજાય છે. એટલે આ વર્ડ પહેલાં સાંભળ્યો છે કોઈએ? કોણે નથી સાંભળ્યો ક્યારે ગુણસ્થાન શબ્દ? બધાએ સાંભળ્યો છે, વેરી ગુડ. તો ગુણસ્થાનમાં ફરીથી શ્રદ્ધા, ચારિત્ર અને યોગના બેઝિસ ઉપર, એના જે આપણે કહીએ ને ઇંગ્લિશમાં ગ્રેડેશન, કે ધીસ ઇઝ વ્હાઇટ, ધીસ ઇઝ બ્લેક, અને ઇન બિટવીન ઇઝ અ ડિફરન્ટ ગ્રેડેશન ઓફ ગ્રે લેવલ્સ, એવી જ રીતે શ્રદ્ધા, ચારિત્ર અને યોગના અલગ અલગ લેવલ્સ પ્રમાણે જીવના પરિણામોની તારતમ્યતા, એને કહેવાય ગુણસ્થાન, બરાબર? હવે આઈ ઇન્ટેન્શનલી આઈ રોટ જ્ઞાન હિયર ટુ ઇન્ડિકેટ કે જ્ઞાનને અને ગુણસ્થાનને કાંઈ કોરિલેશન નથી, બરાબર? તો જસ્ટ ટુ ઇલાબોરેટ ઓન ઇટ, કે આપણે એમ કોઈક વિચાર કરે ને કે ભાઈ આ પર્સન બહુ સ્માર્ટ છે, અરે તમને તો આટલા શાસ્ત્રનું જ્ઞાન છે, અરે તમને આ ખ્યાલ છે, મને તો માસી, આપણે જનરલી મોટી ઉંમરના લોકોને એમ હોય કે અરે મારે તો આખી ઉંમર વહી ગઈ, ગુરુદેવને મેં સાંભળ્યા નહીં, અને મારી તો જિંદગી એમ ને એમ ચાલી ગઈ, એમને એમ ચાલી ગઈ તો અત્યારના તો છો કે નહી મનુષ્ય, અને જ્ઞાન ને અને ગુણસ્થાન ને કઈ જ સંબંધ નથી. એટલે અત્યારના બી આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકીએ છીએ, ઓછું જ્ઞાન હોય કે વધારે જ્ઞાન હોય, બરાબર. એના ઉપર આપણે પછી થોડું વધારે ઇલાબરેટ જોશું. તો આને હું અહીંયા અત્યારના હું કાઢી નાખું છું. ઓકે, હવે એમ સમજો કે ફર્સ્ટ ગુણસ્થાન છે, રાઈટ. ફર્સ્ટ ગુણસ્થાનમાં ઓકે, જે મિથ્યા એટલે શ્રદ્ધાની મિથ્યા પર્યાય છે એને શું કહેવાય? મિથ્યા દર્શન. સો ફર્સ્ટ ગુણસ્થાનમાં શ્રદ્ધાનું લેવલ ઇઝ મિથ્યા દર્શન, કરેક્ટ. ફર્સ્ટ ગુણસ્થાનમાં ચારિત્રનું લેવલ ઇઝ મિથ્યા ચારિત્ર, અને ફર્સ્ટ ગુણસ્થાનમાં યોગનું લેવલ ઇઝ. હવે યોગમાં છે ને બે લેવલ, એમાં મિથ્યા સમ્યક કાંઈ હોતું નથી. યોગમાં બે લેવલ ઇઝ યોગ અથવા અયોગ, કે ઈધર વાઇબ્રેશન છે અથવા નથી, સ્ટ્રેટ ફોરવર્ડ. એમાં કાંઈ સમ્યક મિથ્યા કાંઈ જ નથી, રાઈટ. એટલે અહીંયા હું લખું છું ખાલી યોગ. ક્લિયર? આટલું ક્લિયર છે? ઓકે. હવે જેમ જેમ જીવના ભાવો વધતા જાય છે, હવે વધવું શું છે એ આપણે પછી વાત કરશું, પણ જેમ જેમ જીવના ભાવો સારા થતા જાય છે, વધતા જાય છે, તો એમ એમ આગળ આવે છે, રાઈટ. તો દેર ઇઝ વન લેવલ હિયર. જે ફોર્થ લેવલ પર પહોંચે છે એને કહેવાય છે સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન. નામ ઘણી વાર સાંભળ્યું હશે, રાઈટ. તો એ શું થયું? આ ફર્સ્ટ ટુ ફોર્થ ઇઝ ધ ગ્રેડેશન ઓફ શ્રદ્ધા ગુણ. અહીંયા આવે છે સમ્યક દર્શન. આ ફર્સ્ટ ટુ ફોરમાં આ બેનું કઈ લેવલ ચેન્જ થતું નથી. ધ ઓનલી થિંગ ઇઝ કે આ મિથ્યા 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 જ છે અહીંયા સુધી. સડનલી વેન ધીસ ઇઝ કોલ્ડ સમ્યક, ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ સમ્યક ચારિત્ર, પણ સ્ટીલ ઇટ ઇઝ નોટ, એનું બેઝિક લેવલ જ છે ચારિત્રનું. સમજાય છે? જે સૌથી પહેલું બેઝિક લેવલ હોય એને શું કહેવાય? સ્વરૂપાચરણ ચારિત્ર છે ને, એ સ્વરૂપાચરણ ચારિત્ર અહીંયા આવે. આપણે એમાં નામમાં ન જ જવું. એમ સમજો કે આખું જે વન ટુ ફોરમાં જે ચેન્જીસ થવા જોઈએ એ ચેન્જીસ મેઇન શ્રદ્ધા ગુણમાં થાય છે, બરાબર. આમાં કાંઈ ચેન્જ થતા નથી, આ તો હજી યોગમાં જ છે. ક્લિયર? ઓકે. હવે ફિફ્થ ઓલ ધ વે ટુ ટ્વેલ્થ, અહીંયા એક બીજું લેવલ આવે છે. આ તો અહીંયા મિથ્યાથી સમ્યક કન્વર્ટ થતા 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 અહીંયા 100% થઈ ગયું. નાવ ધેર ઇઝ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ પોસિબલ. એટલે આ તો અહીંયાથી અહીંયા સુધી સમ્યક દર્શનમાં જ છે. સમજાય છે? નાવ ધેર ઇઝ નો, અહીંયાથી અહીંયાના ચેન્જીસ આર નોટ રિલેટેડ ટુ શ્રદ્ધા ગુણ. અહીંયાથી અહીંયાના ચેન્જીસ આર રિલેટેડ ટુ ચારિત્ર ગુણ. તો એમ સમજો કે અહીંયા બેઝિક લેવલ પર હતું, બેઝિક. એ બેઝિકથી એડવાન્સ 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 થતું થતું અહીંયા મોસ્ટ એડવાન્સ છે. સમજાય છે? વચમાં ઘણા બધા અલગ સ્ટેજીસ આવે છે, સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર, એમાં પણ બે ભેદ, પછી યથાખ્યાત ચારિત્ર, એક્સેટ્રા. આપણે એમાં અત્યારે જતા નથી. મને ખાલી એટલું સમજાવવું છે કે આ ચેન્જીસ જે છે દેટ ઇઝ શ્રદ્ધા ગુણના ચેન્જીસ, આ ચેન્જીસ જે છે ચારિત્ર ગુણના ચેન્જીસ, અને અહીંયા હવે 13-14 જે ચેન્જ છે એ યોગના ચેન્જીસ છે. આ યોગ અને આ અયોગ, અહીંયા સુધી આ બધા યોગમાં જ છે. આટલું સમજાય છે? આટલું સમજાય છે? પાછળ કેસી સમજાય છે? ક્લિયર? આમાં કોઈને કાંઈ પણ ક્વેશ્ચન છે? આ નહીં સમજાય તો આગળની ગાથાઓ નહીં સમજાય. એટલે
યોગ ઇઝ અ સ્ટેટ ઓફ નોટ અટ્રેક્ટિંગ કર્મ.
હા, નોટ અટ્રેક્ટિંગ કર્મ, કરેક્ટ. હા, કરેક્ટ કરેક્ટ. સ્કૂલના રેન્કિંગમાં ફર્સ્ટ ઇઝ ધ બેસ્ટ, અહીંયા આપણું 14th ઇઝ ધ બેસ્ટ. એકચ્યુઅલી તો 14th પછી સિદ્ધ અવસ્થા આવે, એને કાંઈ નંબર નથી. ઇટ ઇઝ બિયોન્ડ નંબર્સ, દેટ ઇઝ ધ બેસ્ટ. પણ અહીંયા આપણી એક્સિસમાં 14th ઇઝ ધ બેસ્ટ, કરેક્ટ. હા, ધીઝ આર મોર લાઈક સ્ટાન્ડર્ડ. હા, એક્ઝેક્ટલી. ઓકે, આટલું ક્લિયર છે? આટલું ઓકે. હવે આ જે ફર્સ્ટ ટુ ફોરના જે લેવલ્સ છે ને, દેટ ઇઝ આપણે ઓલા, નાઉ આઈ એમ કમિંગ બેક ટુ અવર ટોપિક. જીવના ત્રણ ભેદ કર્યા હતા. કયા ત્રણ હતા? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. કરેક્ટ? તો ધીઝ આર કોલ્ડ બહિરાત્મા. બહિર આત્મા, બહાર આત્મા, જેનો આત્મા બહાર છે એવા. એટલે આત્મા બહાર નથી, આત્મા તો આત્મામાં જ છે, પણ જે જ્ઞાન ને બધું છે એ બહારની બાજુ ધ્યાન આપે છે, બધું એક્સટર્નલી ફોકસ્ડ છે. સમજાય છે? આ જીવો એક્સટર્નલી ફોકસ છે એટલે એને બહિરાત્મા કહેવાય છે. એકચ્યુઅલી આઈ શુડ ડુ, હા સોરી, એકચ્યુઅલી અહીંયા સુધીનો 1, 2, 3 ઇઝ કોલ્ડ બહિરાત્મા, બરાબર. હવે 4 to 12 આર કોલ્ડ અંતરાત્મા, અને ધીસ ઇઝ કોલ્ડ પરમાત્મા. આટલું ક્લિયર? બરાબર, આટલું ક્લિયર. ઓકે, હવે વી વિલ ઝૂમ ઇન ટુ ધીસ. એટલે આ બધું હું જરાક મેસેજ એટલે ઇરેઝ કરી નાખું છું. પરમાત્મામાં પણ યોગ હોય, યસ. જે આ છે અરિહંત, આ 13th છે, દેટ ઇઝ અરિહંત, અથવા તો સયોગ, સયોગ કેવળી, રાઈટ. અને ધીસ ઇઝ અયોગ કેવળી, એકચ્યુઅલી ધીસ ઇઝ ઓલ્સો અરિહંત. 14મા ગુણસ્થાન વાળા ઇઝ ઓલ્સો અરિહંત. અરિહંતમાં બે ટાઈપ, જે આપણે અત્યારના સિમંદર ભગવાન દેખાડ્યા છે ને, હી ઇઝ ઇન 13th ગુણસ્થાન રાઈટ નાઉ. નીચે ભગવાન જે મૂક્યા છે, 13 ગુણસ્થાન છે, જે ભગવાનની દિવ્ય ધ્વનિ થાય, સમોશરણ હોય, બરાબર, એ બધા હજી 13મામાં છે. અહીંયા એમની દિવ્ય ધ્વનિ થાય, ઉપદેશ આપે, વિહાર કરે, બધું જ થાય. અને અહીંયા કર્મ પણ અટ્રેક્ટ થાય છે હજી. કઈ રીતે છે એ પછી જોશું. એ અટ્રેક્ટ થાય પણ સ્ટીક ન થાય, આવીને તરત ઉદયમાં આવી જાય. એટલે કાંઈ એક્યુમ્યુલેશન કાંઈ નથી. અને અહીંયા હવે સ્ટીક થતા જ નથી, જે જૂના છે બધા ખરી જાય છે, અને પછી સિદ્ધ અવસ્થા થાય છે. કરેક્ટ? વિચ ઇઝ વિધાઉટ બોડી, વિધાઉટ કર્મ, વિધાઉટ એવરીથિંગ, પ્યોર સોલ, પ્યોર સોલ, બરાબર. ઓકે, આપણે હવે અંતરાત્મામાં આવીએ છીએ. આપણે જોવાનું છે ચારિત્રનું, રાઈટ. અહીંયા સમ્યક દર્શન થઈ ગયું, અહીંયા સમ્યક ચારિત્ર થઈ ગયું, અને આ યોગ તો યોગ જ છે, એટલે આઈ એમ નોટ રાઇટિંગ ઇટ, એટલે ઇટ ઇઝ અઝ્યુમ્ડ. હવે there is a difference between fourth, because I have to make differences here, અહીંયા lines બનાવું છું. There is a difference between fourth, fifth, sixth અને બાકીના. શું difference છે? That we, હા, પ્રમતમ રમત અહીંયા છે, sixth પર. પહેલાં તો મેઇન વસ્તુ એક ધ્યાનમાં રાખો, આ sixth અને above આર ઓલ મુનિરાજ, બરાબર. દે આર ઓલ મુનિરાજ, નગ્ન હોય, દિગંબર હોય, એમની પાસે કાંઈ પોઝેશન ન હોય, જંગલમાં રહેતા હોય. એમના 28 મૂળ ગુણ છે, સાંભળ્યા હશે ક્યારેક, 28 ટાઈપના ગુણ. 5 મહાવ્રત છે, 5 સમિતિ છે, 5 ઇન્દ્રિયનો વિજય છે, કેશ લોચ કરે છે, દિવસમાં એક જ વાર જમે છે, ઊભા ઊભા જમે છે, એ પણ આમ કરપાત્રમાં જમે, 32 કોળિયા જ મેક્સિમમ ખાય, બહુ બધા એમના એ બધા આચરણ છે, બરાબર. એ બધા મુનિરાજ છે. એ મુનિરાજમાં દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન સિક્સ અને ઓલ ઓફ ધી અધર. ઓલ ઓફ ધી અધર કેવા છે? એ પોતાના ધ્યાનમાં લીન છે, પોતાના ધ્યાનમાં, આત્મામાં એવા લીન છે કે બહાર જોતા જ નથી, બહાર આવતા નથી, કાંઈ બોલતા નથી, કઈ. એ જે પણ જમવા કરવાની, કેશ લોચની, શાસ્ત્ર લખવાની, ઉપદેશ આપવાની, બધી ક્રિયાઓ સિક્સ્થમાં થાય છે. સિક્સ્થ ઇઝ બેઝિકલી જ્યારે ઇન્ટરેક્ટ કરે છે બીજા સાથે મુનિરાજ. અને સેવન્થ ઓનવર્ડ્સ એ પોતાના આત્મામાં ટોટલી મેડિટેશન ધ્યાન કહો જે કહો એમાં લીન છે. આટલું ક્લિયર છે? ઓકે, હવે બીકોઝ સેવન્થ ઓનવર્ડ જે પોતાના ધ્યાનમાં લીન છે કમ્પ્લીટલી, એટલે અહીંયાના કહેવાય છે ઉત્તમ અંતરાત્મા. સમજાય છે? હવે અહીંયા પણ ધેર આર મેની લેવલ્સ, એટલે ધેર ઇઝ અ લોટ ઓફ ગ્રેડેશન ઇન યોર કેટલું સ્ટેબિલિટી છે. પોતાના આત્મામાં લીન તો છે પણ અંદર કેટલી સ્ટેબિલિટી છે એમાં ધેર આર લોટ ઓફ ગ્રેડેશન્સ, બહુ બધા અલગ અલગ લેવલ્સ છે. પણ ઇન અ વે આ મુનિરાજ ઓલમોસ્ટ અરિયંત ભગવાન જેવા છે. ખાલી એટલું છે કે હજી એમને અંદરમાં જેટલી સ્ટેબિલિટી અહીંયા હોવી જોઈએ એટલી નથી, પણ બાકી ઓલમોસ્ટ અરિયંત ભગવાન જેવા છે. એટલે એમને ઉત્તમ અંતર આત્મા કહેવાય છે. અથવા તો ગુરુદેવશ્રીના પ્રવચનમાં શું કહે છે એને, એ કેવડી ભગવાનના મોટા એલ્ડર સન છે. કેવડી ભગવાનના એલ્ડર સન છે અને આ બધા યંગર સન છે કેવડી ભગવાનના. એનીવે એ સાઈડ ટોપિક. તો આને ઉત્તમ અંતરાત્મા કહેવાય છે, કરેક્ટ? હવે અહીંયા શું છે અને અહીંયા શું છે, વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન ધીઝ એન્ડ ધીઝ? આ પણ સમ્યક દ્રષ્ટિ છે, આ બધા પણ સમ્યક દ્રષ્ટિ તો છે, પણ આ બધા જે છે ફિફ્થ અને સિક્સ્થ વાળા, એમને કોઈ પણ જાતના વ્રત હોય છે. એઝ યુ ગો ફ્રોમ ફિફ્થ ટુ સિક્સ્થ ધ નંબર ઓફ વ્રત કીપ ઓન ઇન્ક્રીઝિંગ. ફિફ્થની અંદર જ ધેર આર 11 ડિફરન્ટ લેવલ્સ, અલગ અલગ સબ લેવલ્સ છે ફિફ્થની અંદર જ 11. એટલે એઝ વન પ્રોગ્રેસિસ ફ્રોમ ફર્સ્ટ લેવલ ટુ સેકન્ડ ટુ થર્ડ ટુ 11th અને એના પછી ટુ સિક્સ્થ, ધ નંબર ઓફ વ્રત કીપ ઓન ઇન્ક્રીઝિંગ. એટલે એમની લાઈફ વધારે ને વધારે એસેટિક થતી જાય છે. અને ખાલી એટલું નહીં, બહારમાં એસેટિસિઝમની અંદર આત્માની સ્ટેબિલિટી પણ વધતી જાય છે. મેં આ લેવલ તો આત્માની સ્ટેબિલિટી પ્રમાણે જ બનાવ્યા છે, પણ જ્યારે આત્મામાં ન હોય અને બહાર આપણી જેમ સંસારમાં રહેતા હોય તો શું કરે, તો આ આ વસ્તુ ન કરે, આ આ વસ્તુ નથી કરતા એમ કરીને એમને વ્રત હોય છે. સમજાય છે? તો બીકોઝ આ વ્રતિ સમ્યક દ્રષ્ટિ છે એટલે એમને મધ્યમ અંતર આત્મા કહેવાય છે. રાઈટ? અને બીકોઝ આ જીવ સમ્યક દ્રષ્ટિ તો છે પણ હજી એકે વ્રત નથી, આપણા જેવો નોર્મલ છે, આપણા જેવા આપણામાં બી બેઠા હોય તો ખબર ન પડે, એટલે એમને જગન્ય અંતર આત્મા કહેવાય છે. જગન્ય વર્ડ ખબર જ ગુજરાતીનો, જગન્ય મીન્સ સ્મોલેસ્ટ, સ્મોલેસ્ટ મતલબ યંગેસ્ટ કે સ્મોલેસ્ટ, મધ્યમ મતલબ ઇન બિટવીન, ઇન્ટરિમ, અને ઉત્તમ એટલે બેસ્ટ. આપણે શું કહે ઓલું, ગુડ બેટર બેસ્ટ, એટલે ગુડ બેટર ને બેસ્ટ. આટલું સમજાયું? હા બોલ ભાઈ. હા, રાગ દ્વેષ તો બધામાં જ થાય છે. રાગ દ્વેષ જો ન થાય તો અરિયન થઈ જાય ને, એટલે રાગ દ્વેષ તો બધામાં જ છે, પણ જેમ જેમ આપણે ફોર્થ થી ટ્વેલ્થમાં જઈએ છીએ એમ રાગ દ્વેષ ઓછા 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 થતા જાય છે. હવે એમ ઇમેજિન કરો કે આ સેવન્થ ટુ ટ્વેલ્થ એ પણ પોતાના આત્મામાં લીન છે અને 13th વાળા પણ આત્મામાં લીન છે, તો ફરક ક્યાં છે? અંદર સ્ટેબિલિટીમાં તો ખરો જ, પણ એ રાગ દ્વેષના લેવલમાં પણ ફરક છે. અહીંયા બહુ વધારે છે, અહીંયા બહુ ઓછા છે, મિનિમમ છે, એકદમ મિનિમમ. સમજાય છે? કરેક્ટ? આ મૂવ થઈએ આપણે આગળ. ઓકે, હવે આપણે આપણી બુકમાં આવીએ છીએ. ગુરુદેવ અત્યારના ફોર્થમાં હતા. હા, સમ્યક દ્રષ્ટિ તો હતા, પણ જેવા વ્રતો એક શ્રાવકને હોવા જોઈએ એવા એમને વ્રતો કોઈ નહોતા, એટલે એ ફોર્થ લેવલમાં હતા. હા, ઝૂલે છે નો મતલબ કે એ છે ને થોડાક ટાઈમમાં સાતમામાં હોય, એ લેવલ કીપ ઓન ચેન્જિંગ, કેમ કે એમની આત્મામાં સ્ટેબિલિટી થાય તો એ સેવન્થમાં ભયા જાય, અને બહાર આવીને શાસ્ત્ર કે ક્યાંય લખતા હોય તો સિક્સ્થમાં આવી જાય, એટલે હી કીપ શફલિંગ બિટવીન ધ ટુ, ઉપર નીચે આવ્યા કરે. તો આ કુંદકુંદાચાર્ય છે, અમૃતચંદ્રાચાર્ય છે, એ બધા સિક્સ્થ સેવન્થમાં હતા. સમજાય છે? હા, એ જઈ શકે, એ બધું કોમ્પ્લિકેટેડ છે. ફોર્થ થી થર્ડ માં જાય, ફોર્થ થી સેકન્ડ માં જાય, અને બધું થાય. આપણે અહીંયા બહુ ડિટેલમાં નથી જતા. અહીંયા પણ જે 1, 2, 3 છે, તો એમાં શ્રદ્ધામાં શું ચેન્જીસ થાય છે એમાં આપણે હમણાં નથી જતા, એ ટોપિક અલગ છે. શું? હા, બંધાય ને, બંધાય બંધાય. કર્મ તો અહીંયા પણ બંધાય છે, બંધાતા નથી, સોરી, આવે છે. અહીંયા સુધી, 12th સુધી કર્મ બંધાય છે, આવે, બંધાય, થોડો વખત રે, પછી ફ્રૂટ આપીને ખરી જાય, એને કહેવાય કર્મ બંધાયા. હા, પછી બહુ અશુભ નથી હોતા, કેમ કે હવે તો એકદમ આત્માના ધ્યાનમાં છે, તો ત્યાં કઈ ખરાબ કરતા જ નથી, તો ખરાબ કર્મ આવતા નથી. 11 પ્રતિમા જે કહીએ છીએ, સમ્યક દર્શન તો જ પ્રતિમા ગણાય. કે હવે સમ્યક દર્શન એમને છે કે એ કોણ ટેસ્ટ કરવા જાય? એમના અમુક બિહેવિયર પરથી. હવે જો હવે સમજી લો, ટોપિક નીકળો જ છે, તો કોઈ સમ્યક દ્રષ્ટિ છે કે નહીં તમે કેવી રીતના ટેસ્ટ કરો? સામેવાળો જે આપણી સાથે વાત કરવા આવે ને, તેની વાતો પરથી પહેલાં તો એને તત્વની, જે 7 તત્વની જે આપણે ટોપિક કાઢ્યો હતો ને, એ 7 તત્વની માન્યતા કેવી છે ને, એની વાતો પરથી ખબર પડી જાય. જો 7 તત્વની માન્યતામાં જ ગડબડ છે, તો પછી કોઈ સ્કોપ જ નથી કે સમ્યક દર્શન હોઈ શકે. બરાબર? એટલે અગ્રહિત મિથ્યાત્વ ન જોવું જોઈએ. ગ્રહિત મિથ્યાત્વમાં આપણે કુદેવ કુશ ગુરુ કુશાસ્ત્ર ભણ્યા ને, તો એમાં પણ ગ્રહિતમાં પણ જો એમને કાંઈ પણ કુમાન્યતાઓ હોય, તો કોઈ સ્કોપ નથી કે સમ્યક દ્રષ્ટિ હોઈ શકે. આ બે ઇનડાયરેક્ટ મેઝરમેન્ટથી જ આપણે લોકો કોઈ સમ્યક દ્રષ્ટિ છે કે નહીં એનાલાઇઝ કરી શકે. હવે જે ગુરુદેવ જેવા પોતે સમ્યક દ્રષ્ટિ હોય અને એમને અંદરથી જેવા ભાવોની ફિલિંગ આવતી હોય, એ એમને ખ્યાલ હોય, તો એ બીજાને એવા ભાવોની ફિલિંગ આવે છે કે નહીં, અમુક ક્વેશ્ચન્સને કંઈક પૂછીને જાણી શકે. આપણે હજી એવી રીતના જાણી ન શકે, આપણને ડાયરેક્ટ ફિલિંગ ખબર નથી. એટલે સમજાય છે? એક અનુમાનથી આપણને આઈડિયા આવે છે કે હા, આવો આત્માનો અનુભવ હોવો જોઈએ, કે આત્મામાં બેઠા ત્યારે કોઈ વિકલ્પ થતા નથી, એકદમ શાંતિનો અનુભવ થાય છે, એવો એક વિકલ્પ આપણને એક કહેવાય ને, અનુમાનથી ખબર પડે છે. પણ હવે સામેવાળો છે કે નહીં, એવી કાંઈ આર્ગ્યુમેન્ટ, એટલે આમાં કંઈ આર્ગ્યુમેન્ટનો કંઈ બહુ માથાકૂટ કરવાનો સ્કોપ નથી. પણ એકવાર સમ્યક દ્રષ્ટિ થાય, હવે સમ્યક, હવે એ પણ સમજો, કોઈ સમ્યક દ્રષ્ટિ થાય ને, તો એને બાય નિયમ તો એવો છે કે મિનિમમ 6 મહિનામાં એકવાર આત્માનો અનુભવ થવો જ જોઈએ. 6 મહિનામાં એકવાર, બરાબર? પણ હવે કોઈને વૈરાગ્ય વધી જાય, આત્મામાં સ્ટેબિલિટી પણ વધી જાય, અને હવેને બહુ ફ્રિક્વન્ટલી આત્માનો અનુભવ થવા લાગે, પ્લસ જ્યારે અનુભવ થાય ત્યારે એકદમ ઊંડો, એટલે કે વધારે ઊંડો અનુભવ થાય, તો એમ કહેવાય કે એને વૈરાગ્ય વધ્યું છે. હવે વૈરાગ્ય વધ્યું હોય અને બહારમાં એને વ્રત લેવાના મન ઓટોમેટિકલી થાય, તો એમ કહેવાય કે હવે 5મા ગુણસ્થાનમાં આગળ વધ્યા છે.
સમજાય?
પોસિબલ છે ને, પંચમકાળમાં મુનિરાજ પણ થવું પોસિબલ છે. જો હોઈ શકે છે, આપણને ન હોઈ શકે એવું પણ નથી, હોઈ પણ શકે છે. આપણે વી જસ્ટ હેવ ટુ ટેક ઇટ ઓન અ ફેસ વેલ્યુ કે હા, તમે છો બહુ સરસ, વેરી ગુડ, તમારી અનુમોદના. બીજું આપણે કાંઈ કરી શકીએ? બરાબર, આગળ વધીએ. ના, દેર આર સર્ટન રૂલ્સ કે યુ કેન ગો ફ્રોમ 1st to 4th સ્ટ્રેટ ટુ 7th, then you can move ahead. That is the shortest path. Actually, shortest path is not even 4th. 1st to 7th, 7th to 6th, 6th, 7th, 8th, 9th, 12th.
If you lose some information, automatically, means once you know the difference, and you start focusing on that, then why does it have to be gradual?
Nahin, once you start focusing on it,
agent, you know the difference.
And you know the difference.
So when you are anubhav ki ho, suppose, why will you wait
to do it once in 6 months. You will start doing it possibly every day. No, that is true. You try to do it every day. But what happens is that as much as our mind focus, એટલું એકવાર અનુભવ કર્યા પછી પણ ઇમિડિયેટલી ફોકસ થતું નથી. ઇનસ્પાઇટ ઓફ નોઈંગ, ઇનસ્પાઇટ ઓફ ટેસ્ટ, યુ હેવ ટેસ્ટેડ, પણ એ ડાયરેક્ટલી થતું નથી. એટલે વન્સ યુ હેવ રીચ ઇવન સિક્સ સેવન્થ, હવે સેવન્થમાં તો ટોટલ આત્મામાં જ છે ને. હવે એ બુદ્ધિપૂર્વક એટલે પોતાની એફર્ટ્સથી હવે તો કંઈ જ આગળ કરતા નથી. સેવન્થ ટુ થર્ટીન્થ જવા માટે પોતાના આત્મામાં જ એ બસ ખતમ. પણ હવે જે આત્માનો અનુભવ કરતા કરતા એ ડેપ્થ વધતી જાય છે, એ ઓટોમેટિક થાય છે. ઓટોમેટિક થાય છે એટલે એફર્ટ પૂર્વક કરે છે.
પણ
સી એફર્ટ તો એવરી ટાઈમ કરે જ છે, પણ એ ક્યારેક એટલું ડીપ જવાય છે, ક્યારેક નથી જવાતું. એમ કહેવાનો પોઈન્ટ એટલો છે કે આપણે એફર્ટ તો એવરી ટાઈમ કરે છે ને કે આપણને ગુસ્સો ન આવે, તો બી ક્યારેક ઓછો આવે છે, ક્યારેક વધારે આવે છે. એ આપણી ઇન્સ્ટેબિલિટી છે કે નહીં, એવી જ ઇન્સ્ટેબિલિટી અહીંયા હજી એમને છે કે ફૂલ ડેપ્થમાં જઈ શકતા નથી. બસ જેવું આપણું છે ને ઇન અ વે એવું જ એમનું છે, પણ આપણું બહુ કોર્સ લેવલ પર ગુસ્સાને એવી મિથ્યા માન્યતામાં છે. એમનું અંદર આત્મામાં એ જરાક ઇન્સ્ટેબિલિટી રહી જાય. એ ચારિત્ર ગુણનું ફંક્શન જ એ છે કે કેટલી સ્ટેબિલિટી છે. જેમ જેમ સ્ટેબિલિટી વધતી જાય, જેમ જેમ લીનતા વધતી જાય છે, એમ એમ ગુણસ્થાન વધે છે. મુનિરાજ બેઠા છે ધ્યાનમાં, કોઈ બર્ડ નું ચર્પિંગ સંભળાયું, તો બીકોઝ ઓફ ધેટ એમનું જરાક ત્યાં ધ્યાન ગયું, ફોકસ ગયું, તો ઈ ગોટ ડાયવર્ટેડ. ધેન ઈ વિલ ટ્રાય ટુ ડુ ઇટ અગેન, વળી પાછું અગેન ચેન્જ થઈ જાય. યસ ચેન્જ થઈ જાય. આ બર્ડ ના ચર્પિંગ પર ધ્યાન ગયું એટલે સિક્સ્થમાં આવી ગયા, સમજાય છે. એ પછી વળી પાછું ફોકસ કરે એટલે પાછું સેવન્થમાં જાય, પાછું આગળ જાય, એમ એમ થાય. ઓકે આગળ વધીએ. હા તો આપણે હવે બુકમાં આવીએ છે. વી આર ઓન આપણે, હા જો આપણે ગાથા ફોર્થ થઈ ગઈ છે, ફરીથી એકવાર જોઈએ છે. પેજ નંબર 61 છે ગુજરાતી, હિન્દીમાં 59. જો આપણે ડાયરેક્ટલી ભાવાર્થ જોઈએ એટલે પેજ 62 અને હિન્દીમાં 60. ભાવાર્થ, જીવ એટલે કે આત્મા ત્રણ પ્રકારના છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તેમાં શરીરને અને આત્માને એક માને છે, એ તો બહિરાત્મા છે. એટલે જે આપણા જેવા લોકો છે જે શરીરને આત્માને એક જ માની લીધું છે, હજી તો બેમાં જ ડિફરન્સ ખબર નથી, એ લોકોનું ફોકસ આખું બહાર એટલે કે શરીર અને બહારની વસ્તુઓ પર છે, એટલે એમને બહિરાત્મા કહેવાય છે. તેને અવિવેકી અથવા મિથ્યા દ્રષ્ટિ પણ કહે છે. હવે આગળ, જે શરીરને અને આત્માને પોતાના ભેદ વિજ્ઞાનથી જુદા જુદા માને છે, તે અંતરાત્મા અર્થાત સમ્યક દ્રષ્ટિ છે. અંતરાત્માના ત્રણ ભેદ છે, ઉત્તમ, મધ્યમ અને જગન્ય. તેમાં અંતરંગ અને બહિરંગ, જો અહીંયા ધ્યાન આપવા જેવું છે, આ જે બધા છે એ કેવા છે કે બહારથી તો એમની પાસે કંઈ પરિગ્રહ, કંઈ પોઝેશન છે જ નહીં, પણ અંદર આત્મામાં જે રાગ દ્વેષ આદિ જે ગુસ્સો ને બધું થાય છે ને, એ પણ આપણા પોઝેશન્સ છે, એ એમની પાસે એ પણ નથી, એમણે એને પણ છોડી દીધા છે. એટલે અહીંયા કહે છે કે તેમાં અંતરંગ અને બહિરંગ એ બંને પ્રકારના પરિગ્રહથી રહિત, સાતમાંથી બારમાં ગુણસ્થાનમાં વર્તતા, કેવા છે મુનિરાજ? શુદ્ધ ઉપયોગી. શુદ્ધ ઉપયોગી એટલે શું? આપણે ઉપયોગની વાત થઈ હતી, ઉપયોગનો મતલબ કોઈને યાદ છે? ઉપયોગ એટલે શું? ના શું કહ્યું તમે? ના ના એમ નહીં, ઉપયોગનો એટલે ટેકનિકલ ઉપયોગનો મતલબ શું છે? હા વેરી ગુડ, જે આપણું આ જ્ઞાન ગુણ છે, એ જ્ઞાન ગુણનો વ્યાપાર એટલે કે આપણને એવરી સેકન્ડ આ જ્ઞાન થાય છે કે નહીં, આપણને બધી વસ્તુઓ જણાય છે કે નહીં, હવે એ જણાય છે એમ આપણને જણાય છે કે નહીં, એ જણાવવાને ઉપયોગ કહેવાય છે. બેઝિકલી આપણું એવરી સેકન્ડનું જ્ઞાન. જસ્ટ ટુ ગીવ યુ એક્ઝામ્પલ, સપોઝ હું એન્જિનિયર છું, રાઈટ? તો એ એન્જિનિયરિંગનું આખું નોલેજ તો બેક ઓફ ધ માઇન્ડ પડ્યું છે કે નહીં? એને કહેવાય લબ્ધિ જ્ઞાન, કેમ કે બેક ઓફ ધ માઇન્ડ છે. અત્યારના શેનું જ્ઞાન છે તો અત્યારના છ ડાળાનું જ્ઞાન છે. અત્યારના આપણે છ ડાળાની વાત કરીએ છીએ કે નહીં, એટ પ્રેઝન્ટ મોમેન્ટ. એટલે અત્યારના તો મારા જ્ઞાનમાં છ ડાળા છે કે નહીં. જે એન્જિનિયરિંગનું જ્ઞાન છે એ બેક ઓફ ધ માઇન્ડ છે, અત્યારનો એને યાદ નથી કરતો. તો એ આવું જ્ઞાન જે બેક ઓફ ધ માઇન્ડ હોવું એને કહેવાય લબ્ધિ જ્ઞાન. લબ્ધિમાં છે બેઝિકલી, આઈ હેવ ઇટ ઇન માય પોઝેશન. અને ઉપયોગ શું છે? ઉપયોગ એટલે કે એટ પ્રેઝન્ટ જે મને જાણવું થાય છે. ઇટ કેન બી એનીથિંગ. આ કાગડાનો અવાજ સંભળાયો, આ હેલિકોપ્ટર હમણાં ગયું, ઇટ કેન બી એની સચ જ્ઞાન, એને ઉપયોગ કહેવાય છે. બરાબર? તો મુનિરાજનું એ જ્ઞાન કેવું છે? મુનિરાજ શુદ્ધ ઉપયોગી છે. શુદ્ધ ઉપયોગી એટલે શું? કે એ જે આ જાણવું જાણવું થાય છે એવરી મોમેન્ટ, એ જાણવું જ્યારે આત્મા ઉપર ફોકસ્ડ હોય એને કહેવાય શુદ્ધ ઉપયોગી. એમનો આખો જ્ઞાનનો વ્યાપાર પોતાના આત્માના ધ્યાનમાં ફોકસ છે એટલે એને શુદ્ધ ઉપયોગી કહેવાય છે. તો એ મુનિરાજ શુદ્ધ ઉપયોગી અને આત્મધ્યાની દિગંબર મુનિ ઉત્તમ અંતરાત્મા છે. બરાબર? આગળ જઈએ, ફિફ્થ ગાથા. મધ્યમ અને જગન્ય અંતરાત્મા તથા સકલ પરમાત્મા. સકલ પરમાત્માને પણ અંદર લઈ લે છે. જો આપણે ગાથા વાંચીએ, મધ્યમ અંતર આત્મ હે જે, એટલે કે જે મધ્યમ અંતર આત્મા છે એ કેવા છે? દેશવ્રતિ અને અનગારી. જો આ જે છે ને, આ ચોથા ગુણસ્થાન વર્તી, આ ફોર્થ ગુણસ્થાન વર્તી છે ને, એને કહેવાય છે અવ્રતિ. હજી તો કોઈ વ્રત નથી ને એમની પાસે, એટલે એને કહેવાય અવ્રતિ. રાઈટ? આ ફિફ્થ વાળા કેવા છે? દેશવ્રતિ. હવે આ મીનિંગ સમજી લો. ક્યારે પણ દેશ શબ્દ આવે ને, ધાર્મિક લેંગ્વેજમાં દેશ શબ્દનો મતલબ પાર્શિયલ, અંશિક. રાઈટ? અને સિક્સ્થ વાળા કેવા છે? સકલ વ્રતિ. સકલ એટલે કમ્પ્લીટ. તો આ સિક્સ્થ પછી આ જે બધા, જે આ એરો કર્યો છે એ બધા સકલ વ્રતિ છે. આ સિક્સ્થ પછીના બધા જ સકલ વ્રતિ છે, કેમ કે બધા મુનિરાજ છે ને. હજી આ મુનિરાજ નથી થયા એટલે એમને પાર્શિયલ વ્રતો છે, અને ઉપરવાળા અવ્રતિ છે. તો મુનિરાજને બીજા વર્ડ પણ છે અનગારી, જે અહીંયા લખ્યું છે ને. મધ્યમ અંતર આત્મ હે જે દેશવ્રતિ એટલે આ, અને અનગારી, અનગારી એટલે કે સિક્સ્થ વાળા સકલ વ્રતિ, એટલે આ બે મળીને મધ્યમ અંતર આત્મા થાય છે. બરાબર? આગળ જગન કહે અવિરત સમદ્રષ્ટિ. આ જગન્ય કેવા કીધા છે? કે અવિરત સમ્યક દ્રષ્ટિ. બરાબર? હવે શું કહે છે આગળ? તીનો શિવ મગચારી. આ તીનો એટલે કયા તીનો? આ ચોથા પાંચમા છઠ્ઠા ની વાત છે તીનોમાં. હા, વેરી ગુડ. આપણને આગળની ગાથામાં ઉત્તમ અંતરાત્મા તો કહી દીધું. બરાબર? આગળમાં ઉત્તમ કહી દીધું, એના પછી મધ્યમ કીધું, એના પછી જગન્ય કીધું. હવે કે છે તીનો શિવમગચારી, એટલે આ ત્રણેવ, જગન્ય, મધ્યમ અને ઉત્તમ, એ ત્રણેવ શિવમગચારી એટલે કે મોક્ષ માર્ગમાં ચાલે છે. સમજાય છે? ઘણી વાર આવી રીતના આગળની ગાથાઓમાં કોન્ટેક્સ્ટ બેસાડવો પડે. આગળ હવે શું કહે છે? સકલ નિકલ પરમાત્મ દ્વૈવિધ. પરમાત્મ દ્વૈવિધ બે વિધિથી છે. કેવા છે? તો એક છે સકલ અને એક છે નિકલ. સકલ, કલ એટલે શું? અહીંયા કલ એટલે શરીર. આ કલ એટલે શરીર નહીં, સોરી, યોગ. સોરી, માય મિસ્ટેક. એક મિનિટ, ના, શરીર જ છે, શરીર જ છે. સોરી, આઈ ગોટ કન્ફ્યુઝ. આ કલ એટલે શરીર. રાઈટ? તો સકલ એટલે શરીર સહિત, શરીર સહિત એટલે સકલ. અને અકલ એટલે શું? અકલ એટલે શરીર રહિત. તો આ શરીર રહિત પરમાત્મા કયા છે? સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન એ શરીર રહિત પરમાત્મા છે. આપણે ગુણસ્થાનની વાત ચાલતી હતી ને, થોડું કન્ફ્યુઝન થઈ જાય યોગની સાથે, પણ એમ નહીં લેતા. હવે આપણા મેઇન ટોપિકમાં આપણે ત્રણ ટાઈપના જીવ જોયા ને, તો એ પરમાત્મામાં જો ઓલું ડાયગ્રામ છે સામે 62 પેજ પર બરાબર, એમાં પરમાત્મામાં બે પાર્ટ દેખાયડા છે. પરમાત્મામાં બે પાર્ટ દેખાયડા છે મહિલા બધાને જો, એમાં લેફ્ટ સાઈડ અરિયંત દેખાયડા છે અને રાઈટ સાઈડ સિદ્ધ અથવા નીચે નિકલ લખ્યું છે. સમજાય છે બધાને? ઓલા બીજા પણ જોઈ લો, અંતરાત્મામાં ત્રણ ભેદ બતાવ્યા છે. એક જો જગન્ય, એ તો એક આખો ફેમિલી સહિત માણસ બતાવ્યો, એઝ ઇફ કે હી સ્ટીલ સ્ટેઇંગ ઇન હાઉસ, એકો ફેમિલી સહિત માણસ છે, સમ્યક દ્રષ્ટિ છે, પણ હજી કોઈ વ્રત નથી, એટલે આપણી જેમ જ ઘર પરિવારમાં રહે છે, સંસારના બધા કામ કરે છે બરાબર. પછી જો મધ્યમ અંતરાત્મા, એને સામાયિક કરતો બતાવ્યો છે, આમ ચટાઈ પાથરીને પોતાના આત્માના ધ્યાનમાં રહેવાનો પ્રયાસ કરે છે, પ્રેક્ટિસ કરે છે. અને જો ઉત્તમમાં મુનિરાજ દેખાડ્યા છે બરાબર, અને બહિરાત્મા મિરરની સામે જોઈને વાળબાળ ઓળે છે એવી રીતે. ઓકે, તો આપણે ગાથા ચાલતી હતી, ફિફ્થ ગાથા સેકન્ડ લાઈન, સકલ નિકલ પરમાત્મ દ્વૈવિદ. પરમાત્મા બે રીતે છે, એક સકલ છે એટલે કે શરીર સહિત છે, અરિયંત પરમાત્મા છે, અને એક નિકલ છે જે શરીર રહિત છે, સિદ્ધ પરમાત્મા છે. હવે અરિયંત કેવા જે બતાવે છે, તિન મે ઘાતી નિવારી. કર્મ બે ટાઈપના હોય ને, કયા કર્મ હોય? ઘાતી કર્મ અને અઘાતી કર્મ. તો જેણે ઘાતી કર્મને નિવાર્યા છે, નિવાર્યા એટલે કે નાશ કર્યો છે, એ કેવા છે? તો ફોર્થ લાઈન, શ્રી અરિહંત સકલ પરમાત્મ. એ અરિયંત જે સકલ પરમાત્મા છે, એ ઘાતી કર્મને એમણે નિવાર્યા છે, અને કેવા છે? લોકાલોક નિહારી, લોક અને અલોકને પોતાના કેવળ જ્ઞાનમાં જાણે છે. કેવા છે અરિયંત ભગવાન? કે લોકાલોકને જાણે છે, અને ઘાતી કર્મનો જેમણે નાશ કર્યો છે, અને સકલ પરમાત્મા છે બરાબર. હવે નિકલ પરમાત્મા જે સિદ્ધ ભગવાન છે, એનું નેક્સ્ટ ગાથામાં જે આવશે. આપણે ભાવાર્થ પછી જોશું, આપણો ટાઈમ થઈ ગયો છે. હા, અચ્છા, બે ત્રણ મિનિટ છે, કોઈને કઈ ક્વેશ્ચન છે?
શું થાય છે કે આ જે 12th, આ જે 13th છે, હી હેઝ નાઉ નો વિશીસ બરાબર, ઈચ્છાથી રહિત છે, કેમ કે પરમાત્મા થઈ ગયા છે, રાગ દ્વેષ નથી, કોઈ ટાઈપની ઈચ્છા નથી, કશું જ નથી બરાબર. આ જે મુનિરાજથી લઈને અહીંયા સુધીના જે છે 6th to 12th, એ બધા એફર્ટ્સ કરીને પરમાત્મા થવાની ઈચ્છા રાખે છે બરાબર. હાઉ એવર, આ જે 6th વાળા છે ને, એ 6th વાળા એવા છે જેને એવી ઈચ્છા હોય છે કે હું મારા આત્માના ધ્યાનમાં ક્યારે ડૂબી જાઉં, અથવા તો હું પરમાત્મા ક્યારે થઈ જાઉં, એમને આવી બુદ્ધિપૂર્વકની ઈચ્છા હોય છે. બુદ્ધિપૂર્વક એટલે શું? કે જાણી શકે છે આવી ઈચ્છા, પોતાને આવી ઈચ્છા થાય છે અને પોતે જાણી શકે છે કે મને આવી ઈચ્છા થાય છે, એ 6th વાળા છે. એકવાર 7th થી 12th સુધીના એવા છે જેને બુદ્ધિપૂર્વકની એટલે કે એટલી કોર્સ ઈચ્છા એમને નથી કે પોતે જાણી શકે, એમને હવે હજી પણ ફાઇનર એવી અબુદ્ધિપૂર્વકની કે જે ન જાણી શકે પોતે, એવા રાગ દ્વેષ હજી છે. દ્વેષ નહીં, જનરલી રાગ, એવા રાગ હજી છે, પણ એવા છે કે પોતે જો જાણવા જાય એને તો 6th માં આવી જાય. પોતાના આત્માથી અટેન્શન હટ્યું તો 6th માં આવી જાય, અને તો એ જાણે ને આ બધી ઈચ્છાઓ, જેને આ બધી ઈચ્છાઓ જણાતી જ નથી, પણ તો પણ હજી કંઈક કમી રહી ગઈ છે, એટલે આટલા બધા લેવલ્સ છે. યસ, શાસ્ત્ર લખવાની, કોઈને સમજાવવાની, બધી ઈચ્છા એમને થાય.
ઉપદેશ આપી
એમની ક્યાં ઓમ ધ્વનિ તો અરિયંત ભગવાન ની, આ તો આપણી જેમ બોલે મુનિરાજ, તો આપણી જેમ બોલે, હજી અરિયંત થયા નથી ને, આપણી જેમ બોલીને ઉપદેશ આપે. કરેક્ટ. વેર જ્ઞાન પ્લેઝ અ રોલ, જ્ઞાન પ્લેઝ અ રોલ ઇન એકચ્યુઅલી ઇન ફર્સ્ટ ઓનલી, નોટ ઇવન ઇન ધીસ. જ્ઞાનનું શું ફંક્શન છે? જાણવું. તો હવે જાણીને એટલે કરે છે શું? જે આ દેવશાસ્ત્ર ગુરુને જાણ્યા, આ સાત તત્વોને જાણ્યા, એ બધું જાણીને હું જીવ છું એવું એક આખું ફિલ્ડ, એક ગ્રાઉન્ડ વર્ક જે તૈયાર કર્યું ફર્સ્ટની અંદર જ, એ બધું જ્ઞાનનું ફંક્શન છે. પણ જ્યારે એ બધું જાણીને હવે એક ડિસિઝન મેકિંગનો પોઈન્ટ આવે છે કે ના હું જીવ જ છું ને, આઈ ફર્મલી બિલીવ ઇટ, નોટ ઓનલી વર્લ્ડ વાઇઝ પણ અનુભવથી બિલીવ કરવું, એક ટેસ્ટ આવીને બિલીવ કરવું, ત્યારે એ જીવ અહીંયાથી અહીંયા આવે છે. એટલે જ્ઞાનનું ફંક્શન તો બહુ જોરદાર છે, નથી એમ નથી, બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ ઇટ ઇઝ રિસ્ટ્રિક્ટેડ ટુ ફર્સ્ટ એન્ડ નોટ ઇન અધર્સ. એટલે મેં કીધું કે ગુણસ્થાનના ઓલામાં જ્ઞાનનું ફંક્શન નથી. હવે જેને આજ ક્લિયર નથી, એ ફોર્થમાં નથી, એમ ડિસિઝન થઈ શકે છે. એટલે આપણે સામેવાળાને એ તત્વની શ્રદ્ધા છે કે નહીં એ ઇવેલ્યુએટ કરી શકે. બીજા કોઈ ક્વેશ્ચન? ચાલો જીનવાણી સ્તુતિ કરીએ. હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રૈન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચૈન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા. બોલો જીનવાણી માત નો જય હો.